છ ઢાળા છે, તેમાં બીજી ઢાળમાં આપણે સારાંશ ચાલે છે. એમાં આપણને સમ્યક દર્શન માટેના ચાર સ્ટેપની વાત કરી. સૌથી પહેલાં 50મું પાનું છે, આમાં સારાંશ ચાલે છે. બીજી ઢાળનો સારાંશ એમાં બીજા પોઈન્ટમાં ચાર સ્ટેપ આપણને દીધા છે. સાચા દેહ ગુરુ ધર્મની પહેલાં એને પ્રતીતિ હોવી જોઈએ. એ જ્યાં સુધી જેનો પાયો સાચો નથી, ગમે તે કુદેવને ગમે તેને માને છે, તો એ ધર્મમાં આગળ વધી શકશે નહીં. કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ તો પહેલાં આપણે શું નક્કી કરીએ છીએ, શું લેવું છે ને ક્યાંથી લેવું. બે વસ્તુ નક્કી હોય છે ને, કે ગમે તે બજારમાં આટા મારો નથી નીકળી જતા, શું લેવું છે એક નક્કી કરીએ છીએ, અને ક્યાંથી લેવું. મારે કંઈક સ્વીટ જોતી હોય તો હું ક્યાં જાઉં? કોઈ ગોલ્ડસ્મિથની દુકાને જાઉં? મારે જો જોતી હોય તો ક્યાં જાઉં છું? કોઈ સ્વીટ હાઉસ હોય છે એની પાસે, કંદોઈ જેને આપણે કહીએ. એમ મારે પહેલાં નક્કી કરવું સુખ જોવે છે. તો મારે જો સુખ જોતી હોય જોતું હોય તો જેને સુખ પ્રાપ્ત થયું છે એવા દેવશાસ્ત્ર ગુરુ પાસે જાઉં. જે સ્વયં દુઃખી છે, ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, રાગી છે, એની પાસે જોઈશ તો મને વિતરાગતાની સુખની વાત મળવાની નથી. તો મારે વિતરાગતા જોવે છે, સુખ જોવે છે, તો એ કોની પાસે મને મળશે એ એણે સાચા દેહ ગુરુ શાસ્ત્ર પહેલાં નક્કી કરવા પડશે. દેહ શાસ્ત્ર ગુરુ નક્કી કર્યા પછી શું નિર્ણય આવે છે? એમણે મને શું બતાવ્યું? દુકાને તો ગયા, પછી ત્યાં તો ઘણી આઈટમ હોય, એમાં આપણે કાંઈ લઈને પાછા આવીએ તોય પણ ભીખા રહેશું. એમ દેવ શાસ્ત્ર ગુરુ પાસે જઈએ છીએ, એમાંથી ગ્રહણ કરવાનું છે. એમણે મને છે ને ઉપદેશ આપ્યો કે સાત તત્વનો ઉપદેશ આપ્યો છે. તો સાત તત્વ શું છે એ પણ આપણે યથાર્થપણે જાણવા પડશે. દુકાનમાંથી લઈ આવ્યા વસ્તુ, અને શેમાં આપે? આપણને પેકિંગ કરીને આપે ને. ઘરે જઈને શું કરીએ આપણે? પેકિંગ સહિત ખાવા માંડીએ છીએ ને. તો શું કરીએ છીએ? લાવીએ છીએ તો બધું જ ને. તો શું કરીએ છીએ એમાં? શું ખાવા જેવું, શું છોડવા જેવું કરીએ છીએ કે નહીં? વિવેક, સાત તત્વ નક્કી કર્યા પછી પણ શું નક્કી કરવું પડશે? હે ઉપાદે એમાં કરવું પડશે. સ્વ પર, જેને આપણે શું કીધું છે ત્રીજા બોલમાં, પહેલા દેવ શાસ્ત્ર ગુરુ, સેકન્ડ પોઈન્ટમાં સાત તત્વ, થર્ડ પોઈન્ટમાં હે ઉપાદે. સ્વ પર શું, કોણ, આમાં સ્વ શું છે, પર શું છે, અને પછી એકલો સ્વપરનો ભેદ પણ છોડીને હું એકલો નિસ્સુદ્ધાત્મા ત્યાં સુધી પહોંચશે તો તેને અનુભવ થશે. આ સ્ટેપ આપણને દેખાડ્યા. આવું સમ્યક દર્શન જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી એને સુખની શરૂઆત થવાની નથી. એ વાત કરી. હવે આપણે ત્રીજો પોઈન્ટ લેવાનો છે આજે. સાત તત્વની ખોટી શ્રદ્ધા કરવી તે મિથ્યા દર્શન છે. જે સાચા દેવ શાસ્ત્ર ગુરુ આપણને સાત તત્વ કહ્યા છે, સાત તત્વ સાચા છે, પણ એમાં એકબીજામાં ખોટી શ્રદ્ધા કરીએ કે જીવ છે અજીવનું કામ કરી શકે, અજીવ જીવનું કામ કરી શકે, આશ્રવ બંધ છોડવા જેવા છે, એની બદલે એને ગ્રહણ કરીએ છીએ, એમાં પણ સુખ માનીએ, પાપ તે ખરાબ ને પુણ્ય તે સારું એવો ભેદ પાડીએ તો તે ભૂલ છે. સંવર નિદ્રા મોક્ષ સુખનું કારણ હોવા છતાં એને કેવા માનીએ? દુઃખદાયક. અરે ભાઈ, કેવું બધી તકલીફ બધી બહુ પડે, વનમાં એકલા રહેવું, જંગલમાં રહેવું, એમ માનીને એમાં ભૂલ કરીએ છીએ. સાત તત્વો દેવશાસ્ત્ર ગુરુ પાસેથી મેળા એ સાચા છે, પણ એ સંબંધી આપણી જો ભૂલ રહી, સાત તત્વની ખોટી શ્રદ્ધા તે મિથ્યા દર્શન છે, ખોટી માન્યતા છે, અને તેના કારણે, મિથ્યાત્વના કારણે આત્માના સ્વરૂપ વિશે વિપરીત શ્રદ્ધા કરીને જ્ઞાનાવર્ણી આદિ દ્રવ્ય કર્મ, શરીર આદિ નો કર્મ તથા પુણ્ય પાપ રાગાદિ ભાવ કર્મ, એને અહીંયા મલિન ભાવ કીધા, એમાં એકતા બુદ્ધિ અને કરતા બુદ્ધિ થાય છે. સાત તત્વની ભૂલ કરીએ છે અને એના કારણે શું થાય છે? સાત તત્વની ભૂલમાં આત્માના સ્વરૂપ વિશે ખોટી શ્રદ્ધા કરીએ છીએ. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, પોતે પોતાના સ્વભાવનો કરતા છે, અજ્ઞાન ભાવે રાગનો કરતા છે, એને ભૂલીને પરદ્રવ્યના કર્તૃત્વમાં આપણે આત્માને માનીએ છીએ. ખરેખર મૂર્ખામી આપણે અજ્ઞાન કેવું કરીએ છીએ એનો એક સરસ દ્રષ્ટાંત ગુરુદેવજી આપે છે. ઘણીવાર ત્રણ ચાર જણા હતા ગામડામાંથી, બીજે ગામ જતા હતા. રસ્તામાં પહેલાંના જમાનામાં તો હાલીને મુસાફરી કરતા, તો રસ્તામાં વાવ, કોઈને ખબર હશે વાવ એટલે શું? કૂવો, એકચ્યુઅલી કુવો ને વાવ ઇઝ ડિફરન્ટ. ચાલો જે હોય કુવો સમજો, કુવો જે સમજો. તરસ લાગી, રસ્તામાં કુવો આવ્યો, પાણી પીધું, સરસ મીઠું લાગ્યું. કુવાનું પાણી કેવું લાગ્યું તે બધાને શું થયું? આવો કુવો આપણા ગામને હોય તો બાજુમાં પાદર જેને કહે ને, તો આપણને સરસ મીઠું પાણી પીવાનું મળે. તો બધા વિચાર કરે શું કરશું આપણે, કે આ કુવાને વાવને આપણે શું કરીએ, ખેંચી જઈએ આપણા ગામ સુધી. તો કે શું કરવું? તો ત્યાં સાધન તો કોણ હતા? પેલા માથે શું કે ફેટા પહેરતા, પાઘડી ફેટા. તે બધા કે ચલો એક એક કાઢીને બાંધો, એને ચાર જણા છીએ આપણે ખેંચશું. ખેંચે, થોડું ખેંચે તો શું થાય છે? અવાજ આવે છે. શેનો આવે છે અવાજ? ફેટા ફાટવાનો આવે છે. ને માને છે શું? વાવડી ચસકી. આ કદાચ જેને ગુજરાતી આવડે એને મજા આવે એવું છે. મહેનત કરે સેજ અવાજ આવે ફાટવાનો, માને શું છે? વાવડી. એમાં એક ભાઈ ડાયા માણસ નીકળ્યા, તમે શું કરો છો? તો કે આનું સરસ મીઠું પાણી છે, અમને એમ થાય કે અમારા ગામને લઈ જઈએ તો આવું સરસ મીઠું પાણી. તો શું કરે છે? આને ખેંચીએ છીએ. તો કે ન જ ખસે, તમને શું ખબર પડે? જો અમે ખેંચીએ છીએ, ખેંચીને અવાજ આવ્યો, જો અવાજ આવ્યો ને વાવ ખસે છે. એ ભાઈ શું જવાબ આપ્યો? વાવડી, વાવડી ચસકી નથી, તમારી ડગળી ચસકી છે. શું છે એનો અર્થ? એટલે આ તો એમ આપણે એના સામે હસવું નથી, આપણે તો આપણી જાત ઉપર લેવું છે. આપણે પણ કોઈ જ્ઞાની કે તું પરદ્રવ નો કરતા નથી, આપણે પણ એવી ડાગળી ચસકીને કે અમે તો કરીએ છીએ. જો ખરેખર એના જેવી ગુરુદેવજીએ દ્રષ્ટાંત આપ્યું છે, આપણને એની મૂર્ખામી ઉપર કદાચ હસવું લાગશે, પણ આપણે જ એવું અજ્ઞાન દશામાં કરીએ છીએ. પરદ્રવ્ય ના કરતા થતા નથી, છતાં માનીએ છીએ. જો મારી ઈચ્છા થાય તો હું બોલું છું, ઈચ્છા થાય તો હાથ કરું છું. એ શું છે? કરતો નથી, પણ તને એ અજ્ઞાનતા છે, તારી ડગળી ચસકી ગઈ છે. ખરેખર ગુરુદેવસિંહના પ્રવચનોમાં દ્રષ્ટાંતો એ પણ આપણને આપણી ભૂલ ક્યાં થાય છે એના ઉપર તરત જ આપણને ખ્યાલ આવે છે. આવી કોઈ ભૂલ કરે ને આપણે સહેજે કહીએ ને ગાંડો મૂર્ખો, કે આવી ભૂલ કોઈ દી થતું, આવી રીતે કોઈ વાવ થોડી ફરતી ખેંચાતી હશે. તું શું પણ કરે છો? અનંત કાળથી પરદ્રવ્યને પોતા પણ કરવા ઈચ્છે છે. એક એક ભવમાં દરેક શરીર મળે છે આપણને, અને દરેકમાં મમતા કરીએ છીએ. બીજા સંયોગની વાત દૂર રાખો, દરેક શરીરમાં મમતા કરીએ છીએ ને. કૂતરાને પણ કૂતરાના શરીરમાં એટલી જ મમતા છે જેટલી આપણને છે. એ પણ એનિમલ્સને પણ એના શરીરમાં એટલી મમતા, છતાં એમાંથી કેટલા શરીર આપણા થયા. અનંત ભવમાં અનંત શરીર ધારણ કર્યા, છતાં એક શરીર તો નહીં પણ એક શરીરનો એક પરમાણુ પણ આપણો થયો નથી, છતાં દરેક ભવમાં ઈની મમતા, ઈની પરદ્રવ્યનું કરતા આપણે કરીએ છીએ. જેમ ને આ કોઈ ડાયા માણસે કીધું, એમ જ્ઞાની આપણને વારંવાર કહે છે. તો હવે તો આપણને આપણી આંખ ખુલવી જોઈએ કે અનંત કાળથી પરદ્રવ્યને હું મારો માનતો આવ્યો છું, અને છતાં એક પરમાણુ મારો નથી થયો, તો હવે મને ખ્યાલ આવવો જોઈએ. તો કે નથી ખ્યાલ આવતો તો એ સાત તત્વની ઊંધી માન્યતા તે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વને કારણે પોતાના સ્વરૂપની વિપરીત શ્રદ્ધા કરે છે. એ ઉપરાંત જ્ઞાનાવર્ણી આદિ દ્રવ્ય કર્મ, આઠ જે જડ કર્મ છે તેને શું કહેવાય છે? દ્રવ્ય કર્મ કહેવાય છે. જ્ઞાનાવર્ણી, દર્શનાવર્ણી, મોહની, અંતરાય, આયુ, વેદની, નામ અને ગોત્ર, એ આઠ કર્મને દ્રવ્ય કર્મ કહેવાય છે. શરીર આદિનો કર્મ, આ શરીર છે, વાણી છે, મન છે, નજીકના પદાર્થો છે તેને શું કહેવાય છે? નો કર્મ. અને પુણ્ય પાપ, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ જે થાય છે તેને ભાવ કર્મ કહેવાય. ત્રણ પ્રકાર પડે. કર્મ એટલે કાર્ય, કર્મ કહેતા કાર્ય. તો એક કર્મ કેવું છે? રાગાદી રૂપનું કાર્ય છે, તો તેનું નામ ભાવ કર્મ, જીવમાં થતા વિકારી ભાવ. એના નિમિત્તે જે જળ કર્મો આવે છે તેનું નામ શું પડે છે? દ્રવ્ય કર્મ. અને એના નિમિત્તે શું મળે છે? સંયોગ, એને નો કર્મ કહેવામાં આવે. આ ટ્રાયંગલ બને છે સંસારમાં. આ સંસારમાં પરિભ્રમણનો ટ્રાયંગલ કેવો છે? કે જીવ રાગ દ્વેષ મોહ કસાયાદી ભાવ કર્મ કરે છે, એનાથી શું થાય છે? દ્રવ્ય કર્મો આવીને બંધાય છે, એટ્રેક્ટ થાય છે. દ્રવ્ય કર્મ, એ દ્રવ્ય કર્મ ટાઈમ ડ્યુરેશન લઈને આવે છે, એના ફળમાં શું મળે છે? સંયોગ મળે છે. સંયોગ મળતા આ સારું છે, આ ખરાબ છે, એમ ફરીથી રાગ દ્વેષ કરીએ છીએ, પાછો ટ્રાયંગલ શરૂ થઈ જાય. એટલે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મથી નો કર્મ, અને નો કર્મમાં જોડાઈને પાછો ભાવ કર્મ કરીએ છીએ. આ રીતે અનાદિનો સંસાર ચાલ્યો જાય છે. હવે જો સંસાર ટાળવો હોય તો શું કરવું છે, ક્યાં એને બ્રેક કરવાનું છે? ફર્સ્ટ ભાવ કર્મ. ભાવ કર્મ નહીં કરીએ તો દ્રવ્ય કર્મ નહીં બંધાય, દ્રવ્ય કર્મ નહીં બંધાય તો નો કર્મ નહીં મળે, સંયોગ નહીં મળે. તો આ જીવ દ્રવ્ય કર્મ, નો કર્મ ને ભાવ કર્મમાં એકતા બુદ્ધિને કરતા બુદ્ધિ કરે છે, તેને પોતાનું સ્વરૂપ માને છે. જીવ તો જ્ઞાનમય હોવા છતાં, અરૂપી ચૈતન્ય આત્મા હોવા છતાં રાગમય, હું શરીરમય છું, કર્મવાળો છું તેવું માને છે. અને તેથી શુભ રાગ અને પુણ્ય હિતકર છે. શરીરાદિ પર પદાર્થની અવસ્થા એટલે ક્રિયા હું કરી શકું છું, પર મને લાભ નુકસાન કરી શકે છે અને હું પરનું કાંઈક કરી શકું છું, આમ માનતો હોવાથી આ બધી માન્યતા શેના કારણે છે? મિથ્યાત્વ. અને મિથ્યાત્વ શેના કારણે છે? સાત તત્વની ખોટી માન્યતા. એમાંથી આ બધો અજ્ઞાન આવો ઉત્પન્ન થયો. સાત તત્વ જેવા છે તેવા નથી માનતો, મિથ્યાત્વ થયું. મિથ્યાત્વ થતાં પોતાના આત્માને વિપરીત માને, શરીર આદિ પર પદાર્થને પોતાના માને. પુન પાપ, શુભ રાગ તે સારું છે અને અશુભ રાગ તે ખરાબ છે. શરીર આદિ પર પદાર્થનું હું કરતા થાઉં છું, હું કરી શકું છું, પર મને લાભ નુકસાન કરી શકે છે. પરથી જો લાભ નુકસાન થાય તો જીવ પરાધીન થઈ જાય છે. તો જીવનું હિત કરવું જીવને આધીન રહેતું નથી, કારણ કે પરથી લાભ ને પરથી નુકસાન થતું હોય તો જ્યારે પર સુધરશે ત્યારે મને સુધારવાનો ચાન્સ મળશે. અને કોઈ એક પદાર્થ મને લાભ કરે અને કોઈ નુકસાન કરે તો બેમાંથી મને થશે શું? શું છે? અડધું ડિવિઝન થઈ જશે, અડધો લાભમાં અને અડધો નુકસાનમાં. પરાધીનતામાં મારે રહેવું નથી. કોઈ પણ જીવને પરાધીનતા ગમે છે? ભાઈ અમે સૂકો રોટલો ખાશું પણ અમારી મહેનત ન ખાશું, હોય છે ને દરેકને. પરાધીનતામાં ક્યારેય સુખ હોતું? તો પર મને લાભ કે નુકસાન કાંઈ કરી શકતું નથી, હું પરનું કાંઈ કરી શકું છું એમ મિથ્યાત્વને પર મારું કરે અને હું પરનું કરું, આમ માનતો હોવાથી તેને સત અસતનો, સાચા ખોટાનો યથાર્થ વિવેક હોતો જ નથી. જેને મિથ્યાત્વ છે, અજ્ઞાન દશા છે, તેવા જીવને સાચા ખોટાનો યથાર્થપણે વિવેક ખ્યાલ જ હોતો નથી. સાચું સુખ તથા હિતરૂપ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પોતાના આત્માના જ આશ્રય હોય છે તેની તેને ખબર હોતી નથી. મારું સાચું હિત, મારું કલ્યાણ, મને સુખ મારા શ્રદ્ધા જ્ઞાનથી, સમ્યક દર્શનના ચારિત્રથી, મારા આત્માના જ આશ્રય થશે એવું એને અજ્ઞાનીને ખબર નથી. એટલે પર પદાર્થમાં સુખને માટે દોડાદોડી કરે રાખે છે. ચોથું, યોલિકોની વાત કરી, અગ્રહિત મિથ્યાત્વની. હવે કોની વાત કરે છે? ગ્રહિત મિથ્યાત્વની વાત કરે છે. વળી કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને કુધર્મની શ્રદ્ધા, પૂજા, સેવા અને વિનય કરવાની જે જે પ્રવૃત્તિ છે તે પોતાના મિથ્યાત્વાદીના મહાન દોષોની પોષણ કરનારી હોવાથી દુઃખદાયક છે. પહેલા નિર્ણય આપણે સાચા દેવગુરુ શાસ્ત્રનો જેમ સમ્યક દર્શન માટે કર્યો, એનાથી વિપરીત સાચા દેવગુરુ શાસ્ત્રને છોડીને જે કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની વ્યાખ્યા આગળ આપણે આવી ગઈ. અને કુધર્મની શ્રદ્ધા કરે, એને સાચા માને છે, એની પૂજા કરે, એને બહુમાન કરે છે, એની સેવા કરે છે, એની વિનય કરે છે, એની આજ્ઞામાં રહે છે વગેરે જે જે પ્રવૃત્તિ છે, જે જે કાર્ય છે તે પોતાના મિથ્યાત્વાદના મહાન દોષોની પોષણ કરી મિથ્યાત્વને વધારે છે. કોઈ પણ બહાના હેઠળ કોઈ પણ રીતે કુદેવ, કુગુરુ, શાસ્ત્રની એને માન્યતા શ્રદ્ધા હોવી જ જોઈએ નહીં. કોઈ કે મારું નુકસાન કરશે ને, ગુજરાતીમાં એને શું કે, ધનોત પનોત, કેમ સાંભળ્યું છે નહીં? ધનત પનત નીકળી જશે નહીં માનો તો. ગમે તે મારું થવાનું હશે પણ હું ખોટા દેવ શાસ્ત્ર ગુરુને હવે માનવાનો નથી, એટલું તો એને પૂરેપૂરી પાકી શ્રદ્ધા થઈ જવી જોઈએ. કદાચ મારું આયુષ પૂરું થશે તો મરણ આવશે એ મને સ્વીકાર્ય છે, પણ મિથ્યાત્વ હવે મારે એક સમય પણ રાખવું નથી એવું એને પહેલી દ્રઢ માન્યતા શ્રદ્ધા થઈ. કોઈ પણ બાને કોઈ કે આને માનો ને એમાં શું છે, તમારો રોગ મટી જશે, પૈસા મળશે, પછી નહીં માનતા. એક વાર તો માની લ્યો, જોવા ખાતર તો જોવા, પગે લાગજો તમે, તમારા ભગવાનને યાદ, કોઈ પણ હિસાબે એટલી દ્રઢતા તો આપણે એમાં લપસી જઈએ. આપણને એમ થાય એમાં શું વાંધો, એમાં શું વાંધો, પૂરેપૂરે. એમાં હું તો એમ કહું છું, એમાં ખોટું શું છે, એકવાર ઝેર ચાખી લે ને એમાં હું વાંધો છે, પછી નહીં બીજી વાર ચાખતા, પછી નહીં ચાખતા. કેમ ન્યા શું થાય છે, એમાં શું છે, ડોક્ટર બાજુમાં ઉભા રાખજો, બસ એ તરત દવા આપશે તમને. કેમ ન્યા શું છે, બીક, શેની બીક લાગે છે, એક મરણની બીક છે. આ મિથ્યાત્વમાં અનંત જન્મ મરણ કરવાની તાકાત છે, એની કેમ બીક નથી લાગતી. આ ગ્રહિત મિથ્યાત્વની પાછળ, ઓલાની પાછળ તો એક મરણ થવાનું છે, એ મરણને બાને કોઈ અમસ્તી દવા આપશે ને તોય પેલા ટેસ્ટ વિશ્વાસ નહીં બેસે, કોકને પૂછજે ભાઈ આ બરોબર છે કે નહીં. તો આ તો અનંત જન્મ મરણ જેનાથી વધે એવું મિથ્યાત્વ તો એણે એના જીવનમાં છોડવું જ જોવે. એમ ન હોય કે એમાં હું એકવાર જઈ આવે તો શું વાંધો છે, એકવાર કરી લે તો શું વાંધો છે, એવું પોતે ભ્રમણામાં રહેવા જેવું નથી. તો એ મિથ્યાત્વવાદી મહાન દોષોને પોષે છે, વધારો કરે છે, હોવાથી તે દુઃખદાયક છે. પહેલે ઝાટકે કુદેવ કુગુરુ શાસ્ત્ર ને કુધર્મ એ છૂટવા જ જોવે, તો જ અહીંયા એને કંઈક શરૂઆત, હજી તો શરૂઆત તો કદાચ નહીં પણ ધર્મના આંગણે હજી આવશે, ધર્મની શરૂઆત તો હજી દૂર રહેશે, ધર્મના આંગણામાં પણ જો એને આવવું હશે તો કુદેવ કુગુરુ શાસ્ત્ર કુધર્મ એમાં તો એની પૂરેપૂરી શ્રદ્ધા એને છોડવી જોશે કે મારા જીવનમાં કોઈ કદાચ નજીકનો સંબંધી પણ માનતો હોય તેને બે હાથ જોડીને કહેવાનું, ભાઈ મારી માન્યતા મારી પાસે, તને જે માનવું હોય એ છૂટ છે, પણ હું હવે કુદેવ કુગુરુ શાસ્ત્રને માનવાનો નથી. એટલી મક્કમતા હશે તો હજી ધર્મના આંગળા સુધી આવશે, આંગળા સુધી. ધર્મની શરૂઆત તો પછી સમ્યક દર્શનથી શરૂ થશે. એ મિથ્યાત્વ આદિ પોષણ કરનારી દુઃખદાયક છે. અનંત સંસાર પરિભ્રમણનું કારણ છે, અનંત સંસાર ભ્રમણનું કારણ છે. જે જીવ તેનું સેવન કરે છે, કર્તવ્ય સમજે છે, તે દુર્લભ મનુષ્ય જીવનને નષ્ટ કરે છે. જે કુદેવ કુગુરુ શાસ્ત્રમાં ફસાય છે, કોઈ ભયને બાને, કોઈ ખ્યાતિને નામે, કોઈ બીજી રીતે, આપણે આગળ આવ્યું ને કે એમાંથી શું કોન્ટેક વધશે, ઓળખાણ વધશે, આપણને થોડુંક ફાયદો થશે બારમાં, કોઈ પણ ડર કે લાલચ કે ગમે તે બહાને એમાં જે કુદેવ કુગુરુ શાસ્ત્રમાં જાય છે, એનું કર્તવ્ય સમજે છે, તે દુર્લભ મનુષ્ય જીવનને નાશ કરે છે. આ મનુષ્ય ભવમાં આરાધના કરવી જોઈએ એની બદલે તે વિરાધના કરીને જાય છે, કમાવાની બદલે નુકસાન કરીને એ જીવન જાય છે. કોઈ ગમે તેટલું કોઈ કે એમાં સારી કાંઈક તો સારી વાત હશે કે નહીં, થોડુંક તો સારું હશે કે નહીં, તને ત્યાં જવાનું મન થાય છે, એનો અર્થ શું છે, જૈન ધર્મમાં તને એવું ઓછું લાગ્યું તો બીજે જવાનું મન થયું ને, તને જૈન ધર્મમાં એટલું ઓછું લાગે છે કે એવું અહીંયા નથી ને બીજે છે. કોઈ કે અમને અહીંયા નથી સમજાતું, તો નથી સમજાતું એટલે તો જવાનું બીજે, નથી સમજાતું એટલે બીજે જશે એટલે સમજાઈ જશે, કે અહીંયા સમજવાની પ્રયત્ન કરીશ તો સમજાશે. અંધારે સોય ન જડતો હોય તો ક્યાં ગોતવી, અજવાળે ગોતવી ને, આપણે મળી જશે ને અજવાળે તો મળશે કે નહીં. તો જે સમજાતું નથી સમજવાનો પ્રયત્ન કરવો, બાકી એને છોડીને જો બીજે જશું સત્ય હાથમાં આવશે નહીં, શોર્ટકટ ક્યાંય છે નહીં. શોર્ટકટ ગોતીને આપણે શું કરવું છે, આઉટ ઓફ વે ગોતવા જવું છે આપણે, બાકી જે રૂટ છે, જે માર્ગ છે, તે માર્ગ જ છે. તમે જેટલો જલ્દી પુરસાદ કરશો જલ્દી મળશે, બાકી માર્ગને છોડીને આઉટ ઓફ ટર્ન, આઉટ ઓફ વે થી તમને સત્ય મળવાનું નથી. જે માર્ગે સત્ય મળે તે માર્ગે જ મળવાનું છે, સેલો ગોતવા જતા હાથમાં ખોટો આવી જશે. તો એ વાત આપણને ગ્રહિત મિથ્યાત્વની કરી. હવે પાંચમો પોઈન્ટ, અગ્રહિત મિથ્યા દર્શનના ચારિત્ર જીવને અનાદિકાળથી હોય છે. દરેક ભવમાં એ સંસ્કાર સાતત્વની ભૂલ ને બધું લઈને આવે જ છે. વળી તે મનુષ્ય થયા પછી કુશાસ્ત્રનો અભ્યાસ કરી અથવા કુગુરુનો ઉપદેશ સ્વીકારી ગ્રહિત મિથ્યા જ્ઞાન મિથ્યા શ્રદ્ધા ધારણ કરે છે. આ ભવમાં કોઈ કુગુરુ કુશાસ્ત્ર એને મળી જાય છે તે એમાં ખોટું નવું જે ગ્રહણ કરે છે તે નવું ગ્રહણ કરે છે તેને ગ્રહિત કહેવામાં આવે છે, તથા તે કુમતને અનુસરીને મિથ્યા ક્રિયા કરે છે તે ગ્રહિત મિથ્યા ચારિત્ર છે. અગ્રહિત તો લઈને આવ્યો જ છે, અનાદિથી જીવ હોય જ છે, લઈને આવે છે અને આ મનુષ્ય થયા પછી કુશાસ્ત્રનો અભ્યાસ કરે છે, ખોટા શાસ્ત્રનો નામ લખી દે, ભગવાનને લઈ બનાવ્યા છે અને પછી પોતાની કલ્પનાથી કોઈ લેખા હોય અને ભગવાનના નામ ચડાવે એટલે આ જીવને શું થાય કોને ખબર, ભગવાને આવું કીધું હશે? ભગવાન પોતે પાપની ક્રિયા કરવાનું કે કોઈ દી, પુનથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય એવું પોતે વિતરાગ થયા અને બીજાને શું કે તમે રાગ કરો, તો એ વાત જ ખોટી છે. ભગવાન વિતરાગી થયા છે તો વિતરાગતા જ કરવાની વાત કરે, પોતે વિતરાગ ને બીજાને કે તમે રાગ કરજો, તમે અમારી ભક્તિ કરજો, અમે તમારું કલ્યાણ કરી દેશું, તો શું થયું ભગવાનને? રાગથી, રાગને પોષે છે. તો રાગને આપણે પોષવો છે કે વિતરાગતા કરી છે? રાગને પોષીને તો આટલા દુઃખી થયા છે, અને એમાં પણ ધર્મમાં પણ રાગને જો પોષવાની વાત આવે તો આ લૌકિક માર્ગ ને આ માર્ગમાં કઈ ફરક? વિતરાગનો માર્ગ કેવો છે? અલૌકિક કહીએ છે ને, લોકોત્તર. લોકોમાં ખાવું પીવું, રાગ કરવાની વાત તો જગતમાં ક્યાં મળે છે આપણને? રાગ કરવો એવી વાત બધે ઠેર ઠેર મળે છે. તો વિતરાગનો માર્ગ, ધર્મનો માર્ગ એવો છે કે એનાથી જુદો, અલૌકિક, લૌકિકથી જુદો, અલૌકિક છે. તો આ કોઈ જીવને કુશાસ્ત્ર મળી જાય, કોઈ કુગુરુ મળી જાય તો તે ગ્રહિત મિથ્યા જ્ઞાન ને મિથ્યા શ્રદ્ધા ધારણ કરે છે અને કુમતને અનુસરીને મિથ્યા ક્રિયા કરે છે. કોઈ કે યજ્ઞ કરો તો યજ્ઞ કરે, કોઈ કે બાધા માનો તો હાથમાં પહેરણ, ગળે પહેરણ, કેટલા પહેરતા હશે? કોઈ જ્યોતિષી આવીને કે તમને ગ્રહ નડે છે, ગ્રહ નડે છે ખબર પડે? ગ્રહ એટલે તો, ગ્રહ એટલે ન ખબર શું છે, સ્ટાર્સ ને શું, સ્ટાર્સ જ્યોતિષ ને દેખાડે ને કે તમને આ મંગળ નો નડે છે ને તમને શનિ નો નડે છે, તો શું કરાવે પછી? વીટી પહેરે. મને એમ લાગે છે દસે દસ પહેરી રાખે પછી કોઈ દી તકલીફ નહીં પડે ને, જો બધા જ નડતા હોય. અને આપણને નડે છે તો આપણે જ્યોતિષી ન કહે, તને કેટલા નડે છે, હું કામ આવું કમાવું પડે છે, તું પહેરી લે ને દસે દસ. કમાવા માટે તારે તો બીજા પાસે જવું પડે છે ને, કસ્ટમર ગોતવા પડે છે ને. આવી ભ્રમણા કેટલા પ્રકારની, કોઈ હાથમાં બાંધે ને હવે તો કેવી બાંધે છે, કોઈ રક્ષા પટલી બાંધે નથી સાંભળ્યું, રક્ષા થઈ જતી હશે ને આપણી. અરે વિતરાગના જૈનના નામે પણ રક્ષા પટલી કોણ કોની રક્ષા કરે છે? જગત આખું અનિત્ય અસ્થિર છે, એમાં રક્ષા શું? હા, તારે રક્ષા કરવી હોય તો મિથ્યાત્વથી રક્ષા કરને તારી આત્માની, કે આ અજ્ઞાનતાથી આ હું દુઃખી થઈ રહ્યો છું સંસારથી, એનાથી મારા આત્માની રક્ષા થાય એવી ભાવના. આ શરીરની રક્ષા કરે છે, શરીરને જોવે છે ને, એનો ભાવના શું છે? શરીર ટકે, સંસાર ટકે, મને શરીર પ્રત્યેનો રાગ ટકે, હજી તો રાગની ભાવના છે અને વિતરાગના માર્ગે ચાલવું છે. ઘણી ઘણી રીતે અજ્ઞાનતામાં આપણે ફસાયેલા, આ બધી કુમતની ક્રિયાઓ છે, બધી ખોટી ક્રિયાઓ બધી. તો આ બધું જાણીને એનાથી છૂટવું છે, જાણે અજાણે કોઈ ને કોઈ રીતે આપણે એમાં ફસાયેલા પડ્યા હોઈએ છીએ. તો કુમતને અનુસરીને મિથ્યા ક્રિયા કરે છે તે ગ્રહિત મિથ્યા ચારિત્ર છે. માટે જીવે સારી રીતે સાવધાન થઈને સારી રીતે વિચાર કરવો પડશે, આ ઊંડો વિચાર. જો આ સાચો માર્ગ આવ્યો તો અનંત જન્મ મરણ છૂટશે અને ખોટા માર્ગમાં પડ્યા તો અનંત ભવ વધશે. માટે સાવધાનીથી બરોબર વિચાર કરીને ગ્રહિત અને અગ્રહિત બંને પ્રકારના મિથ્યા ભાવો છોડવા યોગ્ય છે એમ એને નક્કી કરવું. વિચાર કરવાની છૂટ છે, વિચાર કરવાની છૂટ છે, પણ એને પછી શું નક્કી કરવાનું છે કે ગ્રહિત અને અગ્રહિત બે મિથ્યાત્વ છોડવા જેવા છે, અને એનો યથાર્થ નિર્ણય કરી નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ. ઓલું નાસ્તિ છે તો અસ્તિ એની જગ્યાએ શું પ્રગટ કરવું? શું પ્રગટ કરવાથી છૂટી જાય છે? કે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ. મિથ્યા ભાવોનું સેવન કરી કરીને, કરી કરીને બે વાર ચાલુ જ છે, વારંવાર નિરંતર એ જ કરે છે, કરી કરીને ફરીથી એમાં ને એમાં, જેમ કરોળીઓ હોય છે ઝાડ ગૂંથી ગૂંથીને પાછું એમાં ને એમાં ફસાય છે, એમાં ને એમાં એક એક મિથ્યાત્વ ભાવ સમય સમય કરી કરીને સંસારમાં ભટકી, શું લખ્યું છે, ભટકીએ છીએ કે એન્જોય કરીએ છીએ? અહીંયા ભટકતો તો કોઈ બિચારો બેઘર હશે કોઈ, અમારે તો સરસ મજાનું ઘર છે, તો સરસ મજાનું રહેવા માટેનું હાઉસ છે, બધું જોઈએ, સગવડ બધી છે, મોડર્ન એમિનિટીઝ બધી છે, ભટકીએ છીએ આપણે. હા સરસ, ગુરુદેવજી એના માટે કીધું તું, નાનો માગણ મોટો માગણની વાત ન ખબર. ગુરુદેવજી સોનગઢમાં ભાવનગરના, ત્યારે તો પેલા પ્રિન્સિસ સ્ટેટ હતા ને બધા, ત્યારે ભાવનગરના મહારાજા આવ્યા તો એને એવી રીતે કીધું તું, કે શું કીધું તું, જે ઓછું માગે તે નાનો માગણ અને મોટું માગે તે મોટો માગણ. જે એમ ત્યારે એ બધાને પૈસા મળતા ને ઓલા સાલિયાણા જેને કે, અથવા એને ઓલું શું કે પ્રી પર્સિસ, એને કરોડ રૂપિયા મળતા હતા. તો જો ગુરુદેવ સત્ય હતું, એમને કોઈ રાજા હોય એટલે જેણે એને થોડુંક શું છે મસ્કો મારવાનું, એવું નહોતું. જે સત્ય તે સત્ય છે, અને મીઠી ભાષામાં કોઈના પ્રત્યે તિરસ્કાર કે દ્વેષ બુદ્ધિ નહીં, પણ સત્ય આ છે કે જેને મહિને 1000 રૂપિયા જોતા હોય નાનો માગણ અને કરોડ રૂપિયા જોતા હોય મોટો, પણ છે બે માગણ. કારણ કે મારે જોવે છે, મારે બહારથી જોવે છે. તો માગણ કોને કે, માગે, ડિમાન્ડ કરે, અને ડિમાન્ડ હંમેશા કોની પાસે હોય, બીજા પાસે કે પોતાની પાસે હોય. ડિમાન્ડ કરીએ છીએ આપણે સમય, આપણે શું કહીએ છીએ, જેમ ભિખારી બેગર્સ બીજા પાસેથી ડિમાન્ડ કરે છે, આપણે પણ માગીએ છીએ, મને કોઈ સુખ આપો, મને કોઈ શાંતિ આપો, મને કોઈ આપો. નાનું માગે, ઓછું માગે તે નાનો માગણ, મોટું માગે તે મોટો માગણ. ભિખારી થઈને ભટકીએ છીએ. અનંત જન્મ ધારણ કરી અનંત કાળ ગુમાવ્યો, આ એક ભવ નથી, આવા તો અનંતા ભવ જન્મ મરણ કરીને અનંત કાળ ગુમાવ્યો. એ હવે ભૂતકાળ થયો, હવે હવે તો શું કરવું છે. અનંત કાળ તો ગયો, હવે કઈ જાગવું છે કે એવી જ રીતે ભવ પૂરો કરવો છે. હવે કઈક આત્માનું હિત કરવાની ઝંખના જાગી છે. જન્મવું, મોટા થવું, પેટ ભરવું, 5 ઇન્દ્રના વિષય ભોગવાને મરી જવું, એવું કાર્ય તો એનિમલ, કૂતરા પણ એવા બધા કરે છે ને, એ પણ એનું પેટ ભરે છે ને બધું કરે છે. ગુરુદેવજી તો કહેતા ને શહેરમાં જીવન કેવું છે, કેવું કહેતા હતા, કૂતરાની જેમ ખાવું છે, ઘોડાની જેમ દોડવું છે, ને ગધેડાની જેમ ભૂકવું છે. મારું 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 એ શું છે, ગધેડાની જેમ, કૂતરાની જેમ ખાવું, લૂપસો ભજી ખાવાનો ટાઈમ નો. અહીંયા તો ખબર નથી, સાંભળ્યું નથી, ઘણા તો અમેરિકામાં એવું સાંભળે, એક હાથે ડ્રાઈવ કરતા જાય ને એક હાથે કોફી પીવું. આ આપણું જીવન છે, આ જીવન છે કે એટલું પણ એમ આવા જીવન જીવી અને પછી માન્ય હું સુખી છું. તો એની જેમ ખાવું છે, ઘોડાની જેમ દોડવું છે, આ ટ્રેન પકડીશ કે બસ પકડી કે અહીંયા પહોંચવું છે, અને પછી હું સુખી છું, મને આપો આપો. ગધેડાની જેમ ભૂખીએ છીએ. ખરેખર આપણને આપણી જ્ઞાનીને તો આપણા ઉપર દયા આવે છે, આપણું જીવન જોઈને એને તો આપણી ઉપર દયા આવે છે, કરુણા આવે છે. આપણે આપણા જીવનનો વિચાર કરો, હું ક્યાં ઉભો, કેવી રીતે એક સામાન્ય શાંતિનું જીવન જીવાય એટલી પણ ધીરજ નથી આપણામાં. તો હજી તત્વનો અભ્યાસ ને આ કરવું એ તો ઘણું ઘણું આપણને વિચારણા માગી લે છે. તો કે હવે તો સાવધાન થા, સાવધાન થા, હવે કંઈક આત્માનું હિત થાય એવો વિચાર કરીને આત્મ ઉદ્ધાર કરવો જોઈએ. આ ભવ હવે સાવધાનપણે આત્માના હિતમાં કલ્યાણમાં થાય એવું તું કરજે. ભૂતકાળ ગયો તે ગયો, હવે એને યાદ નહીં કરતો, હવે કંઈક નવીન શરૂઆત કરજે. સમયસાર છે ને, એની પહેલી જ ગાથાની ટીકામાં પહેલો શબ્દ અથ વાપર્યો છે અમૃતચંદ્રાચાર્યે. સમયસારની પહેલી ગાથાનો પહેલી ટીકાનો અથ, અથ શું કામ સીધું, કે હવે તારો ભૂતકાળ ગયો. એ ગયો તો કદાચ તને ખબર નહીં, પણ આચાર્ય દેવને તો ખબર છે કે તારો કાંઈ ભૂતકાળ એવો સારો નથી કે કોઈને દેખાડવા જેવું પણ. તો હવે કાંઈક આ સમયસાર સુધી આવ્યો છે, તો હવે કાંઈક નવીન અમે તને કહીએ છીએ એ રીતે તું કરજે. તો આપણને પણ હવે કહે છે કે પહેલી ઢાળમાં 4 ગતિ દેખાડી, બીજી ઢાળમાં તેનું કારણ દેખાડ્યું, હવે તું સાવધાન થજે એને ટાળવાનો ઉપાય અમે ત્રીજી ઢાળમાં હવે બતાવશું. આત્માનો ઉદ્ધાર કેમ કરવો તેની વાત હવે તું સાવધાન થઈને બરોબર સાંભળજે. હવે બીજી ઢાળનો ભેદ સંગ્રહ. ઇન્દ્રિય વિષય, એટલે ઇન્દ્રિયના વિષયો કેટલા પ્રકારના છે, તો કે 5 પ્રકારના છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. સ્પર્શ 8 પ્રકારના, રસ પાંચ પ્રકારના, ગંધ બે, સુગંધ દુર્ગંધ, વર્ણ પાંચ પ્રકારના અને શબ્દ સંભળાય તે. પછી તત્વ કેટલા છે? સાત, જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ. એમાં જીવ ને અજીવ બે કેવા છે? દ્રવ્ય રૂપના દેખાડનારા, અને બાકીની પાંચ પર્યાય છે. એમાં આશ્રવ અને બંધ કેવી છે? અશુદ્ધ પર્યાય છે. સંવર નિદ્રા એ અપૂર્ણ શુદ્ધ છે, અને મોક્ષ તે પૂર્ણ શુદ્ધ પર્યાય છે. આ સિક્વન્સમાં શું કામ દેખાડ્યું લખ્યું છે? કારણ કે આશ્રવ અને બંધ, આશ્રવ પૂર્વક બંધ થાય છે, એટલે બે અશુદ્ધ પર્યાયને એક સાથે રાખી. ઘણામાં શું હોય છે? આશ્રવ પછી શું આવે? સંવર નિદ્રા, પછી બંધ, અને પછી મોક્ષ. કોઈ પણ રીતે લખે, આમાં હેતુ શું છે? કે આશ્રવ પૂર્વક બંધ થાય હંમેશા. કોઈ કે મને બંધ થયો પણ આશ્રવ નથી, તો એવું ન બને. તો આશ્રવ પૂર્વક બંધ થતો હોવાથી બે અશુદ્ધ પર્યાયને એક સાથે રાખી, અને સંવર પૂર્વક નિદ્રા, અને નિદ્રા પૂર્વક મોક્ષ, તો એ ત્રણ શુદ્ધ પર્યાયને એક સાથે રાખી, એ રીતે રહી. પછી દ્રવ્ય કેટલા છે? છ છે. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એની ડિટેલ તો આપણે પ્રશ્નોત્તર માળામાં આવી ગઈ છે. મિથ્યા દર્શન તો બે પ્રકારના છે, ગ્રહિત અને અગ્રહિત. ગ્રહિત એટલે બાહ્ય કારણથી એને પ્રાપ્ત કરેલું, અગ્રહિત એટલે અનાદિનું ચાલ્યું આવતું, નિસર્ગ જ. સમ્યક દર્શનના આવા બે પ્રકાર છે. સમ્યક દર્શનના કયા પ્રકાર છે? નિસર્ગ, અધિગમ. અધિગમ એટલે વર્તમાન જ્ઞાની ગુરુ કોઈ નિમિત્ત રૂપે હોય તો તેને અધિગમ, અને પોતા પૂર્વના સંસ્કારથી પામે તો તેને નિસર્ગ જ કહેવાય. તો મિથ્યા દર્શન પણ બે છે. આ ભવમાં કુદે, કુગુરુ, શાસ્ત્ર, કુધર્મને સેવા કરીને જે માને છે તેને એને ગ્રહિત કહેવાય છે, અને સાત તત્વની ભૂલના સંસ્કાર, એકત્વ બુદ્ધિના સંસ્કાર લઈને આવે છે તેને નિસર્ગ કહેવામાં આવે છે. મિથ્યા જ્ઞાનના પણ બે પ્રકાર છે, ગ્રહિત અને અગ્રહિત. જે ખોટું જ્ઞાન લઈને આવ્યા છે એ અગ્રહિત છે. કુશાસ્ત્ર વાંચીને જે ખોટું જ્ઞાન મેળવીએ છીએ તે બધું ગ્રહિત છે. મિથ્યા ચારિત્રમાં પણ એ જ પ્રકાર છે. મહાદુઃખ, મહાદુઃખ એટલે શું? મહાદુઃખ આપણે કોને માનીએ છીએ? પ્રતિકૂળતા આવે, શરીરમાં રોગ આવે, નરકમાં જેમ બહુ ઠંડી ગરમી પડે, એને આપણે સુખ દુઃખની વ્યાખ્યા પણ ખોટી કરીએ છીએ. દુઃખ એટલે પ્રતિકૂળતા, અને સુખ એટલે અનુકૂળતા. ખરેખર સુખ દુઃખની વ્યાખ્યા પણ આપણને આવડી નથી. અબ તક ન સમજ હિ પાયા પ્રભુ સચ્ચે સુખ કી ભી પરિભાષા. સુખ મેળવવાની વાત તો દૂર રહી ગઈ, પણ સાચું સુખ કોને કહેવાય એની પરિભાષા, પરિભાષા એટલે ડેફિનેશન, એની વ્યાખ્યા શું છે એ પણ મને હજી સુધી ખબર પડી નથી. તો અહીંયા કહે છે મહાદુઃખ એટલે શું? સ્વરૂપની અણસમજણ, એટલે કે મિથ્યાત્વ. જગતમાં જો સૌથી મોટામાં મોટું દુઃખ હોય, મોટામાં મોટું પાપ હોય, તો તે મિથ્યાત્વ છે, અણસમજણ છે, ખોટું જ્ઞાન છે. ખોટું જ્ઞાન દૂર થતાં, મિથ્યાત્વ દૂર થતાં તેને દુઃખ ટળવાનું શરૂ થઈ જાય છે. અનંત દુઃખ ટળી જાય છે, ક્રમે ક્રમે અલ્પ દુઃખ પણ ટળતું જાય છે. વિમાનવાસી દેવ, વિમાનવાસી બે પ્રકારના હોય છે, કલ્પોત્પન્ન અને કલ્પાતીત. હવે કદાચ એમ કોઈને ખ્યાલ હશે, કલ્પોત્પન્ન ને કલ્પાતીત એટલે જે સોળ સ્વર્ગની બધા હોય છે એમાં શું હોય છે? એક મુખ્ય ઇન્દ્ર હોય, એની અંડરમાં બીજા દેવો હોય છે, પછી એના ઉપર બધે શું હોય છે? બધા અહમ ઇન્દ્ર હોય, ઇક્વલ બધાને, સ્ટેટસવાળા, ઇક્વલ સ્ટેટસવાળા હોય એને શું કહેવાય? કલ્પાતીત. બધા સરખા છે, એમાં નાના મોટા ન હોય, પણ જે વિમાન હોય એમાં શું છે? એક ઇન્દ્ર એ મુખ્ય હોય, અને બીજી એની અંડરમાં હોય, તેને કલ્પોત્પન્ન કહેવામાં આવે છે. એવા ત્યાં બે વિભાગ હોય છે. હવે લક્ષણ સંગ્રહ. અનેકાંત, અનેકાંતની સરસ વ્યાખ્યા છે. પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ સાબિતી કરવા વાળી, અસ્તિત્વ નાસ્તિત્વ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું ક્યારે પ્રકાશવું? એકી સાથે પ્રકાશિત થવું તેને અનેકાંત કહેવામાં આવે છે. આ વ્યાખ્યા ક્યાં લખી છે, કોણે લખી છે? આ વ્યાખ્યા તો ખ્યાલ હોવી જ જોઈએ, ભલે મોડે ના આવડે, પણ કોણે લખી ને ક્યાં લખી? તો ના, ટોડલ વલજીએ નથી લખી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં હજી કોઈને? અમૃતચંદ્રાચાર્ય દેવ ક્યાં લખી છે? મોક્ષ શાસ્ત્ર માં તો ઉમા સ્વામી છે, સમયસાર માં સમયસારના પરિશિષ્ટ અધિકારમાં અમૃતચંદ્રાચાર્ય દેવે આ વાત લખી છે, જ્યાં 14 બોલ આવે છે ને અનેકાના ભંગના, તત તત એક અનેક, એની પેલા સરસ વ્યાખ્યા લખી છે. આ ક્યાંય વાંચ્યું છે કે નથી વાંચ્યું? આ શબ્દો નથી વાંચ્યા તો સ્વાધ્યાય મંદિર નથી જોયું હશે, એનો અર્થ થયો હતો. સ્વાધ્યાય મંદિરમાં લખેલું છે ત્યાં કે દરેક વસ્તુમાં, એમાં બહુ સરસ અનેકાનની વ્યાખ્યા, અનેકાનને નામે આજ જેટલો ગોટાળો કદાચ થતો હશે બીજો એનો નહીં થતો. અનેકાન એટલે શું? બધા સાચા, બે ને બે સાચ, ચારે સાચા ને બે ને બે પાંચે સાચા, બધા સરખા ને અનેકાંત એટલે. તો એના માટે સરસ આચાર્ય દેવ વ્યાખ્યા કરે છે. એક કન્ડિશન અનેકાંત કોને કહેવાય? કે દરેક વસ્તુમાં હોવું જોઈએ, પ્રત્યેક વસ્તુમાં. એ બે ધર્મ વસ્તુમાં હોવા જોઈએ. એક પછી પેલા કેવા હોવા જોઈએ? વસ્તુપણાને સિદ્ધ કરનારા, એને પ્રૂવ કરતા હોય, સાબિતી આપતા હોય. એક તો વસ્તુમાં હોવા જોઈએ અને વસ્તુને પ્રૂવ સિદ્ધ કરતા હોય, સાબિત કરતા હોય, તો તેને અનેકાંતના ધર્મો કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ લઈએ, આત્મા કેવો છે? ચેતન પણ છે ને જડ પણ છે, એ અનેકાંત છે ને? કેમ અનેકાંત એટલે શું? બધું છે. આત્મા ચેતન પણ છે ને જડ પણ છે, તો ના, એવું પોસિબલ નથી. કારણ કે એક વસ્તુમાં ચેતનપણું પણ હોય, અચેતનપણું પણ હોય એવું બનતું, અને જડ ચેતન એક સાથે હોય તેનાથી વસ્તુ કેવી બને? હાફ જળ ને હાફ ચેતન એવી બને? તો એ પોસિબલ નથી. માટે એવું અનેકાંત નથી કે આત્મા પોતાનું પણ કરે ને આત્મા પરનું પણ કરી શકે, એવું અનેકાંત નથી. તો કેવું અનેકાંત હોય? કે આત્મા સ્વથી છે, પરથી નથી. આત્મા દ્રવ્યથી એક છે, ગુણ પર્યાયથી અનેક છે. દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી. તો બે ધર્મ એક વસ્તુમાં શક્ય છે? અસ્થિ નાસ્તિ, એક અનેક, નિત્ય અનિત્ય એક જ વસ્તુમાં હોય શકે છે, અને એ એક વસ્તુને પ્રૂવ કરે છે. અસ્થિ નાસ્તિ બે ધર્મો કેટલી વસ્તુને પ્રૂવ કરે છે? એક વસ્તુના અસ્તિત્વને સિદ્ધ કરે છે. ખાલી અસ્તિત્વ આત્મામાં, આત્મા છે એટલું કોઈ માને તો શું દોષ આવે? કે બરોબર છે, આત્મા છે એટલું માને તો હા, એમાં શું વાંધો છે? આત્મા ખાલી છે એટલું કોઈ કે, તેમાંથી શું વાંધો છે? કેમ, આત્મા છે જ ને, આત્મા નથી એમ થોડી છે? આત્મા તો છે ને, આત્મા સ્વથી છે ને પરથી નથી, તો એનું અસ્તિત્વ આખું સિદ્ધ અખંડપણે થાય. આત્મા પરથી નથી જો આપણે ધર્મ નહીં લઈએ તો શું રહેશે? પરદ્રવ્ય અંદર આવવાની શક્યતા ઊભી રહે છે. કારણ કે તમે શું ખાલી કીધું? આત્મા છે, છે પણ આમાં બીજું નથી એવું તો તમે કહેતા નથી. તો બીજા પદાર્થો તેમાં આવી શકે છે, તો આત્મા કેવો થશે? એક અખંડ નહીં થાય, ભેળસેળ વાળો થશે. તો એક આત્મા પૂર્ણપણે ક્યારે સિદ્ધ થશે? કે આત્મા સ્વથી છે અને પરથી કેટલા ટકા નથી? તો કોઈ હવે આપણને એમ પૂછે આત્મા છે કે નથી, શું જવાબ આપો? શું જવાબ આપો? કે ભાઈ આત્મા સ્વથી છે અને પરથી, ખાલી છે કહેવાથી નહીં ચાલે. છે, સ્વથી તો છે જ, પણ સાથે સાથે સ્વથી કેટલા ટકા છે અને પરથી 100% નથી. તો એ રીતે એક વસ્તુ આખી સિદ્ધ થશે કે દરેક વસ્તુમાં, દરેક વસ્તુમાં એવું હોવા જોઈએ. બે, જેમ આત્મા નિત્ય અનિત, એ બે ધર્મ ક્યારે છે આત્મામાં? દરેક સમયે એક સાથે, અનાથી એક વસ્તુ સિદ્ધ થાય. તો કરવા વાળી અસ્થિ નાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું કેવું છે? એકી સાથે, પેલા અસ્થિ ધર્મ અને પછી નાસ્તિ ધર્મ, એમ એકી સાથે પ્રકાશ થવું હોવું, તેનું નામ અનેકાંત કહેવામાં આવે છે. અનેકાંત એ વસ્તુનું સ્વરૂપ છે, અને અનેકાંત સ્વરૂપ વસ્તુને કહેવાની જે શૈલી છે તેનું નામ જ્યાદવાદ કહેવામાં આવે છે. જ્યાદવાદ શેમાં લાગુ પડે? વાણીમાં, કથનમાં. અને અનેકાંત કોને લાગુ પડે છે? વસ્તુને. વસ્તુનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે, અનેક ધર્મો સ્વરૂપ છે. અને કેવા, કારણ કે કેવામાં તો એટ એ ટાઈમ કેટલા ધર્મ કહેવાશે? એક જ. માટે તેને કહેવાની જે શૈલી છે તેને શ્યાદવાદ કહેવામાં આવે છે. અનેકાંત નામે બધું જ ચાલે, બધાને સાચા માનવા, બધાએ સરખા માનવા, બધાને સરખા માનવા, એ તો વૈનયિક મિથ્યાત્વ છે. બધાય સરખા હોઈ ન શકે. સાચું તે સાચું છે અને ખોટું તે ખોટું છે એમ માનવું, સાચું તે સાચું છે તે ખોટું નથી તેનું નામ અનેકાન છે. ખોટું પણ સાચું અને સાચું પણ સાચું એનું નામ મિથ્યા અનેકાંત છે. અનેકાંત છે પણ એ કેવું છે? મિથ્યા અનેકાંત છે. બારમાં પણ એવું જ કરીએ છીએ બધા સરખા એમ ને? ચોર પણ સરખો ને સાવકારે સરખો એમ. ચોરને પણ કહીએ જેમ મહેમાન આવ્યા ઘરે આપણે તેને શું કહીએ છીએ? આવો બેસો એમ. ચોર નહીં કહેશો ને આપણે, આવો જરા બેસ સરખી રીતે. કેમ ન્યા કેમ ભેદ પાડીએ છીએ? અનેકાંતનો એવો કોઈ અર્થ જ નથી. અનેકાંત તો વસ્તુને સિદ્ધ કરે છે. અને કેવી વસ્તુને? કે એની અંદર ધર્મ હોય તેને જ બતાવે. વસ્તુની અંદર ધર્મ ન હોય અને કોઈ કે, જેવી રીતે જે ગ્લાસની અંદર પાણી જ નથી ભર્યું એને કેનો કેવો? કાચનો કેવો પાણીનો? એનો પાણીનો કેવો તો સાવ ખોટું છે. તો પાણીનો સંયોગ છે તો કોઈ અપેક્ષા એને પાણીનો કહી શકાય, પણ પાણી જ નથી તો નિશ્ચય કે વ્યવહાર કોઈથી એને આપણે કહી શકતા નથી. એમ અનેકાંત વસ્તુમાં ધર્મ હોય તો એને લાગુ પડે છે. જેમ સિદ્ધ ભગવાન કેટલા ટકા સુખી ને કેટલા ટકા દુખી? કેમ અનેકાંત છે ને, આપણે તો અનેકાંત લગાડું ને, થોડાક સુખી ને થોડાક દુખી. અનેકાંત એમ ન હોય. સિદ્ધ ભગવાન 100% સુખી છે અને 1% દુખી નથી તેનું નામ અનેકાંત કહેવામાં આવે. સિદ્ધ ભગવાન કેટલા સંસારી છે અને કેટલા મુક્ત છે? એમ અસ્તિ નાસ્તિક પૂર્વક અનેકાંત ન્યાસ સિદ્ધ કરવું જોઈએ. તો આ રીતે જૈન ધર્મનો અનેકાંત પણ એને સમજે નહીં તો ભૂલ થાય. એટલા માટે આચાર્ય તે બહુ સરસ એવી વ્યાખ્યા કરી છે. જો એની બ્રેકેટ માર્ક કર્યો છે, આત્મા સદાય સ્વરૂપે છે અને પરરૂપે સદાય, ત્રણેય કાળ. ખાલી છેથી પૂરું નથી કર્યું, પોતાના સ્વથી રૂપે, સ્વરૂપે છે એટલે સ્વથી અસ્તિ અને પરરૂપે નથી, એવી જે દ્રષ્ટિ તે અનેકાંત દ્રષ્ટિ છે. મારી હયાતી મારાથી છે, શરીરથી મારી હયાતી નથી તેનું નામ તેણે